हेलो हेलो हेलो, वेलकम टू द साइंटिफिक गुजराती शो। साइंस टेक्नोलॉजी एंड हिस्ट्री ने लगता पॉडकास्ट जिज्ञासु गुजरातियों माटे। सो लेट्स गेट स्टार्टेड विद टुडेज एपिसोड।
तो अंकित, हवे लास्ट टाइम जारे आपणे वात अधूरी छोड़ेली फर्म पैराडॉक्स नी, हवे मने ए थाय के ઘણી બધી વસ્તુ જોયું, ઓબ્ઝર્વેબલ યુનિવર્સ જોયું કે આટલે સુધી એક્સપાન્ડેડ છે અને પછી હજુ એક્સપાન્ડ થાય જ છે, પ્લસ આપણે એવી રીતે ખબર કેવી રીતે પડે, આપણે ટ્રેક ઇક્વેશન જોયું કે એના વિશે ડિસ્કસ કરેલું કે એ કંઈક નંબર આપે છે કે કેટલી એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ સિવિલાઇઝેશન્સ હશે, પ્રેડિક્શન ને એવું બધું હતું, પ્રોબેબિલિટીઝ હતી। તો પછી આપણે એવું પણ જોયું કે ઇન્ટેલિજન્ટ લાઈફની કંઈક ત્રણ એક કેટેગરી હતી, તો સ્ટીલ આપણે હજુ કોઈ એવિડન્સ એવો કંઈક મળ્યો નથી, બરાબર? તો આપણે સાયન્ટિફિકલી ખબર કેવી રીતે પડે કે એનો સાયન્ટિફિક પુરાવો શું, એમ કોઈક અભિધારણા બાંધવી પડે કે શું?
યા, એટલે મતલબ જ્યાં સુધી એવિડન્સ નથી ત્યાં સુધી તો ઇમેજિનેશનને ટેસ્ટ કરી શકાય, મતલબ મેથેમેટિકલી કે એના જે તર્કને એક તર્ક ઉપર બીજા તર્કને રાખીને એને આપણે ટેસ્ટ કરી શકીએ, હાઇપોથેસિસ બેઝિકલી, રાઈટ? તો ઘણા બધા હાઇપોથેસિસ આપવામાં આવેલા છે કે બેઝિકલી ઇન્ટેલિજન્ટ લાઈફ આપણા સુધી કેમ નથી પહોંચી, અથવા તો આપણા સુધી એ લોકોએ આપણો કોન્ટેક્ટ કેમ નથી કર્યો, અથવા તો જો એ લોકો ક્યાંક હોય તો આપણા ટેલિસ્કોપ અને જેટલી પણ આપણી કેપેબિલિટી છે એના એનો યુઝ કરીને આપણે કેમ એવા એનો એવિડન્સ શોધી નથી
શક્યા,
એવું? તો પહેલો, હા, તો એટલે એકચ્યુઅલી ઘણા બધા હાઇપોથેસિસ છે અને બધા હાઇપોથેસિસ ઘણા ડિટેલમાં પણ છે, મતલબ સબ હાઇપોથેસિસ, કારણ કે છેલ્લા 70 વર્ષથી લોકો આના ઉપર મતલબ રિસર્ચ કરે છે, પ્રોપર સાયન્ટિફિક રિસર્ચ, રાઈટ? તો એનો મતલબ પહેલો મેઇન હાઇપોથેસિસ એ છે કે ઇટ્સ અ કોમ્પ્લેક્સ લાઈફ જે છે ને તે બહુ રેર છે, જેમ કે હા, જે રીતે આપણે હ્યુમન લાઈફ છોડી દે, ખાલી લાઈફ ઓન અર્થ, કે આપણે એક ટાઈપની તો લાઈફ નથી ને, મતલબ તું ખાલી ઇવન એક જ વસ્તુ આપણે કન્સિડર કરીએ કે જે સમુદ્રની અથવા તો મતલબ ઓશન જે લાઈફ છે એને તું કન્સિડર કર, એમાં કેટલી વેરાયટી છે,
એજ આપણે એક કોષી સજીવમાંથી બહુકોષી થઈને કેટલા બધા આપણા આઈ મીન ઇવોલ્યુશન થયું છે,
યા, એમેઝોનમાં દર વર્ષે કે નવી નવી સ્પીસીસ મળી આગળ ને, હજુ સુધી આપણું મતલબ અર્થ ઉપર જ જેટલા ટાઈપની મતલબ અલગ અલગ કેટેગરીની લાઈફ છે હજુ એનું જ મતલબ નોલેજ આપણે કમ્પ્લીટલી નથી લીધું, એમ હા, એટલે વેરાયટી ઘણી બધી વધારે છે, એટલે એક બેઝિકલી એક રેર અર્થ હાઇપોથેસિસ છે કે આપણું જે અર્થ જે છે તે રેર એટલા માટે છે કારણ કે કોમ્પ્લેક્સિટી ઘણી વધારે છે, એક તો પહેલાં કે એક કોષી સજીવમાંથી મલ્ટી કોષી સજીવ બનવા અને બન્યા પછી પણ એમાંથી કોઈક હવે હ્યુમન હોમોસેપિયન્સ છે એ જેટલા ઇન્ટેલિજન્ટ છે કે એણે એની આજુબાજુના રિસોર્સિસને ટૂલ્સને યુટિલાઇઝ કરીને ટેકનોલોજી બનાવી અને ઓલમોસ્ટ આપણે હવે ડોમિનેટ કરીએ છીએ, રાઈટ, અર્થ ઉપર। તો હવે હા, એટલે એને તું ખાલી જસ્ટ મતલબ યુનિવર્સના પર્સપેક્ટિવમાં જો તો એક નાનો પ્લેનેટ છે અને એ પ્લેનેટ ઉપર અલગ અલગ ટાઈપની સ્પીસીસ છે, લાઈફ છે, વોટ એવર, રાઈટ? તો એમાંથી ખાલી આપણે જે છે તે હવે આપણે ટેકનોલોજી ડેવલપ કરીને આપણે બહાર મતલબ રેડિયો સિગ્નલ્સ મોકલીને ટ્રાય કરીએ છીએ કે કદાચ આપણા જેવા બીજી કોઈ લાઈફ હોય જે આ રીતના રેડિયો સિગ્નલ કેપ્ચર કરી શકતી હોય તો એ આપણો કોન્ટેક્ટ કરી શકે, હા, એટલે આ વસ્તુ બહુ ફાઇનાઇટ છે અને મતલબ આના જે આ જે લોકો જે આ હાઇપોથેસિસનો સપોર્ટ કરે છે એમની આ મેઇન આર્ગ્યુમેન્ટ એ છે કે આપણે જો ટાઈમ મશીન બનાવીને હિસ્ટ્રીમાં પાછળ જઈએ અને ખાલી જે લાઈફ જ્યારે પ્રોગ્રેસ થતી હતી ને ઇવોલ્યુશન તેની ખાલી એક કડીને પણ આપણે છૂટી કરી નાખીએ ને તો અત્યારે જેટલું પણ આપણું મતલબ જે ઇન્ટેલિજન્ટ લાઈફ તરીકે આપણે ડેવલપ થયા છે એ થઈ જ નહીં શકતા, એમ। એટલે આ બધી વસ્તુ કેવું કે એટલી બધી ફરજાઈ છે અને કે બધી એકબીજા ઉપર નિર્ભર છે કે જો આ વસ્તુ થઈ હતી ત્યાંના પછી જ આ થઈ, એમ,
હા।
તો એના માટે એવું માનવામાં આવે કે આટલી બધી કોમ્પ્લેક્સિટી કદાચ બીજી કોઈ જગ્યાએ નહીં થઈ હોય અને આપણે અહીંયા થયું, એટલે બાય ચાન્સ આવું થયું હોય, એમ। પણ આની સામે એક બીજી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ પણ ઘણા બધા લોકો કરે છે કે લાઈફ ઓલવેઝ ફાઇન્ડ્સ અ વે, ને હા ને આ વસ્તુ ઘણા બધા એક્ઝામ્પલ થી જોઈ પણ શકે. તને કોઈ યાદ આવે છે એક્ઝામ્પલ? એટલે મતલબ આપણે ડાયનોસોર ના એક્ઝામ્પલ ની વાત કરી હતી ને લાસ્ટ એપિસોડમાં, કે એકચ્યુઅલી એસ્ટ્રોઇડ થી કદાચ એવું માનવામાં આવે છે કે એસ્ટ્રોઇડ થી ડાયનોસોર, મતલબ ને ડાયનોસોર ત્યારે ડોમિનેટ કરતા હતા બરાબર, જેટલા પણ કોન્ટિનેન્ટમાં હતા, મતલબ આપણે ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટમાં પણ જોવા મળતા હતા, કેલિફોર્નિયામાં થી માંડીને યુરોપ દરેક જગ્યાએ મતલબ એના અવશેષ મળ્યા છે. એટલે કે આખા પ્લેનેટ ઉપર ડાયનોસોર, અલગ બધા ટાઈપના બી ડાયનોસોર હતા ને, મોટા નાના પછી ઉડતા
ડાયનોસોર. ત્યારે જીવસૃષ્ટિ બચી ગઈ એમ, જેમણે સર્વાઈવ કર્યો એક રીતે બરાબર, એ ઇવોલ્વ થયા અલગ રીતે એકદમ.
યા પણ એ થયા બેઝિકલી, પોઈન્ટ એ છે. એટલે લાઈફ ઓલવેઝ ફાઇન્ડ્સ અ વે. તો આ એક છે કે આની સામે થઈ શકે. બીજો હાઇપોથેસિસ છે ઇવોલ્યુશનરી રીઝન, જે આની સાથે બહુ ઇન્ટરલિંક છે, કે ઇવોલ્યુશન ની અંદર જો એક ડાયવર્ઝન થયું હોય અને ત્યાર પછી એ ઇન્ટેલિજન્સ ડેવલપ જ નહીં થયું હોય. કારણ કે ખાલી તું ઇન્ટેલિજન્સ પર ફોકસ કરે ને તો એ ખરેખર બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે. કઈ વસ્તુ ઇન્ટેલિજન્સ કહી શકાય એમ? અત્યારે તો હવે એઆઈ ના રિસર્ચની ઘણી વાત ચાલતી હોય, એટલે એમાં પેટર્ન રિકોગ્નિશન થી માંડીને સ્પીચ રિકોગ્નિશન કે વોટ એવર જે પણ આપણે રીઝનિંગ કહીએ છીએ અને એકબીજાના આઈડિયાઝને કમ્યુનિકેટ કરીએ છીએ, કોઓપરેશન કહીએ છીએ, એ બધું ઇન્ટેલિજન્સમાં આવી જાય. પણ હવે તું વિચાર કે એ જ વસ્તુ છે કે પેલા એક્ઝામ્પલમાં આપણે જોયું ને કે ઓશન ની અંદર એક અલગ જ પ્રકારની, મતલબ આખી દુનિયા છે ઓશન ની, તો હવે એવું થઈ શકે ને કોઈ બીજા પ્લેનેટ ઉપર લાઈફ છે પણ એ ઓશન ની અંદર જ છે, અને ઇવોલ્યુશન ના એ સ્ટેજ ઉપર એ લોકો પહોંચ્યા જ નહીં કોઈ દિવસ, કે એમને જરૂર પડે કે કોઈ શું કહેવાય જમીન ઉપર આવીને એમણે કંઈક, મતલબ સ્ટ્રક્ચર બિલ્ડ કરવા માટે કંઈક કરવું પડે એમ, કોઓપરેશન કરવું પડે. આઈ થિંક એ જ વસ્તુ છે કે બીજા પ્રાણીઓમાં બી કોઓપરેશન તો હોય જ છે, પણ જે લેવલનું કોઓપરેશન આપણે કર્યું, એટલે મતલબ હ્યુમનના જે રીતે પ્રોગ્રેશનમાં થયું, અને પેલું હન્ટર ગેધર વાળી સ્ટોરી છે ને,
એટલે તો ડોમિનેટ બન્યા અત્યારે આપણે.
હા, ફૂડ ચેઇનની અંદર મતલબ મિડલમાંથી ડાયરેક્ટ ટોપ ઉપર પહોંચી ગયા. તો આ એક એટલે ઇવોલ્યુશનરી રીઝન છે, કદાચ ઇવોલ્યુશન એ ત્યાં સુધી થયું જ નહીં હોય એમ. બીજો એક હાઇપોથેસિસ હતો કે ઇન્ટેલિજન્ટ લાઈફ ડિસ્ટ્રોય ઇટસેલ્ફ. આ બહુ લાઇકલી હાઇપોથેસિસ જેવું લાગે. પેલું નથી એક ફિલોસોફિકલ આઈડિયા છે ને, કે ઇફ યુ આર સ્માર્ટ ધેન વાય ડોન્ટ યુ આર લાઈક વાય ડોન્ટ યુ હેપી. એટલે જનરલી એવું થાય કે જે લોકો બહુ વધારે સ્માર્ટ હોય એ લોકોને મતલબ હેપીનેસ ઇન્ડેક્સ જે છે તે ઘટતો જાય એમ. હવે આ થોડો એટલે આ ફિલોસોફિકલ વાત છે, પણ એક રીતે મને હવે થોડું મને એવું લાગે કદાચ આવું હોય શકે એમ. એટલે અમુક વખત આપણે સિલેક્ટિવલી ડમ બનવું પડે અમુક આઈડિયાને લઈને, કે આના વિશે મારે વિચારવું પણ નથી એમ. એન્ડ ઇટ્સ અ ગુડ થિંગ. તો યા, એટલે ઇન્ટેલિજન્ટ લાઈફ જે છે તે ડિસ્ટ્રોય ઇટસેલ્ફ. હવે જે રીતે આપણે અત્યારે આપણે શું કહીએ છીએ કે જેટલા પણ આપણા એનર્જી રિસોર્સિસ છે એનો કન્ટિન્યુઅસલી યુઝ કરીએ છીએ, હવે દુનિયાની બધી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે કોઈક ને કોઈક રીતે એનર્જીનો યુઝ કરીએ છીએ, અને એ જ બધા એ રિસોર્સનો યુઝ કરીને આપણે પ્લાનેટને વધારે ઇનહેબિટેબલ બનાવતા જઈએ છીએ, ક્લાઇમેટ ચેન્જ રાઈટ. હવે એટલે આ રીતના સિનારિયો પણ હોઈ શકે ને, એટલે એક એ આ હાઇપોથેસિસ છે કે સપોઝ વિચાર કે દુનિયાની જેટલી બી પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે આપણે કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ બનાવી દીધો, હવે એને ખાલી હવે એક બટન પુશ કરવાનું છે, અને એ બટન પુશ કરવાથી એઆઈ કામ કરવા લાગશે, એ બધા કોડ લખવા લાગશે, અને એનર્જી એફિશિયન્ટ બની જશે, નવા નવા એનર્જી સોર્સ શોધી કાઢશે, બધી પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે. પણ કદાચ એ પ્રોબ્લેમ સોલ્વ કરતા કરતા એ અર્થને ડિસ્ટ્રોય કરી શકે એવું બની શકે ને.
હા હા, અને માનવજાત પણ લેઝી થઈ જશે એક તબક્કે પછી.
એટલે આ પેલા સાયન્સ, હા આઈ થિંક આ માર્વેલ કઈ પેલું મૂવી હતું, એવેન્જર્સ નું હતું ને, એજ ઓફ અલ્ટ્રોન, એમાં ટોની સ્ટાર્કે પેલું અલ્ટ્રોન એટલા માટે બનાવેલો બીકોઝ એ હ્યુમેનિટીની બધી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ. એટલે મે બી એવું થઈ શકે કે કોઈ ઇન્ટેલિજન્ટ સ્પીસીઝ જે યુનિવર્સમાં મતલબ એલિયન્સ હશે તે એટલા બધા ઇન્ટેલિજન્ટ બની ગયા કે એમણે બધી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એક સિસ્ટમ બનાવી અને પછી એ બટન નહીં દબાવાના થા, તે જ બટન દબાવી દીધું એમ. And everything destroyed him.
નહીં દબાના થા.
Yeah, એટલે અત્યારે ક્લાઇમેટ ચેન્જના જે ઇશ્યુ છે, શું કહેવાય, ઇવન 1962માં જ્યારે કોલ્ડ વોર ચાલતી હતી બરાબર, ત્યારે અમેરિકા અને રશિયા ક્યુબન મિસાઇલ ક્રાઇસિસમાં બંને એકબીજા ઉપર ન્યુક ફેંકવાના હતા. હવે એ ટાઈમ ઉપર એકચ્યુઅલી આની ડોક્યુમેન્ટરી છે, ખબર, બંને સાઈડથી ડોક્યુમેન્ટરી છે, કે એક રશિયન જે સબમરીન હતી ને તેની અંદર પણ આવો સિનારિયો થયેલો હતો કે એ લોકોને એવો ફોલ્સ સિગ્નલ મળેલો કે અમેરિકાએ કદાચ ન્યુક્લિયર અટેક કરી દીધો એ લોકો ઉપર, ને હવે એ લોકો પાસે ડિસિઝન લેવાનું હતું કે એમણે રિટાલિએટ કર્યું કે નહીં કર્યું. તો તેમાં એ લોકોનું પ્રોટોકોલ એવો હતો કે જે ત્રણ વ્યક્તિઓ હોય ને અંદર મેઇન, એ ત્રણે ત્રણ જો હા પાડે તો મિસાઇલ છોડવાનું એ રીતે. તો એમાંથી ત્રણ માંથી બે જે હતા તે આર્મી ના કે નેવી ના કોઈક લીડર હતા, અને એક જે હતો તો કોઈક મતલબ બ્યુરોક્રેટ હતો. તો એને ના પાડી કે આપણે નહીં કરવું જોઈએ, આ ફોલ્સ પણ હોઈ શકે એમ. એટલે રશિયન સાઈડ ને આવું જ સેમ થયું અમેરિકાની સાઈડ થી, કે એ લોકોને પણ મતલબ રડાર ઉપર સિગ્નલ મળવા લાગ્યા કે કદાચ મિસાઇલ છે કે કઈક બીજું ઓબ્જેક્ટ છે, કઈ ખબર નહીં હતી. ને એ ટાઈમ પર માહોલ એવો હતો ને કે કઈ પણ અનનોન વસ્તુ એ કદાચ મિસાઇલ જ હશે એમ, ન્યુક્લિયર મિસાઇલ એમ. તો એની પાસે બી એવું મતલબ એ પોઈન્ટ હતો કે એને શું કરવું જોઈએ, કે એને એને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ એઝ અ ફોલ્સ, કે પછી એને સમજીને રિટાલિએટ કરી દેવું જોઈએ એમ. તો એના ઉપર બીબીસી એક ડોક્યુમેન્ટરી બનાવી હતી કે ધ મેન હુ સેવ ધ વર્લ્ડ.
અચ્છા,
યા. એટલે ઓવરઓલ આ સિનેરિયો છે કે કદાચ એ વસ્તુ ત્યારે થઈ હતી ને, 1962 ની વાત છે બરાબર, ત્યારે લગભગ આપણા પપ્પાઓનો બી જન્મ નીધેલો હોય. તો ત્યારે મતલબ એ જો વર્લ્ડ વોર થતે, ન્યુક્લિયર વર્લ્ડ વોર, તો એ ઇન્ટેલિજન્ટ સ્પીસીઝ મતલબ આપણે કદાચ અર્થને નહીં પણ હ્યુમેનિટીને ડિસ્ટ્રોય કરી દીધી હતી એમ. જેટલી વધારે ઇન્ટેલિજન્ટ લાઈફ ડેવલપ થાય કદાચ સેલ્ફ ડિસ્ટ્રોઈંગ થઈ શકે. હવે સેકન્ડ સિનારિયો આના પછીનો આવે કે સપોઝ જે આ ઇન્ટેલિજન્ટ લાઈફ જે છે જે કોઈ બીજા પ્લેનેટ ઉપર હોય, અને એમણે એટલું ફિગર આઉટ કરી લીધું કે આપણે પોતાને ડિસ્ટર્બ નથી કરવાનું, અને કોઓપરેશન બનાવીને સસ્ટેનેબલ એ લોકો ડેવલપ કરવા લાગ્યા. પણ હજુ પણ એવા ચાન્સ છે કે જો એ લોકો એટલા ઇન્ટેલિજન્ટ થઈ જાય ને તો એ બીજી ઇન્ટેલિજન્ટ લાઈફને ડિસ્ટ્રોય કરી નાખશે એમ. જેવું કોલોનાઇઝેશનમાં થયું જ છે ને આપણી સાથે, કે યુરોપમાં એ લોકો રેનેસાન્સ આવી ગયું બરાબર, તો એ લોકોને લાગ્યું કે હવે ચાલો આપણે જઈને દુનિયા એક્સપ્લોર કરીએ. તો એ લોકો અમેરિકા પહોંચી ગયા, ત્યાં તબાહી મચાવી, અહીંયા આપણે ઇન્ડિયામાં આવીને ત્યાં બી તબાહી મચાવી. નોર્થ સાઉથ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દરેક જગ્યાએ જઈને જ્યાંના ઇન્ડિજિનિયસ લોકો હતા એ લોકોને તો મતલબ આપણે લકી કહેવાય એકચ્યુઅલી, અથવા તો બેઝિકલી આપણી અંદર મતલબ જે ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ છે એની કલ્ચરલ ગ્રુપ એટલા સ્ટ્રોંગ છે કે એ ડિસ્ટ્રોય નહીં થયું. બાકી મોટેભાગના જ્યાં પણ ગયા છે એ લોકો ત્યાંની બધી ટ્રાઇબ્સને ડિસ્ટ્રોય થઈ ગઈ છે એમ. એટલે આ અને એ સમયે એવું જ હશે ને કે મતલબ જે એક કોન્ટિનેન્ટ એક નાનો ટાપુ ઉપર કોઈ એક ટ્રાઇબ્સ રહેતી હશે એના માટે તો દરેક વસ્તુ એલિયન છે ને, હશે ને મતલબ. આ તો આપણે પ્લેનેટરી લેવલ ઉપર વાત કરી છે, યુનિવર્સના લેવલ ઉપર વાત કરીએ છીએ. અને યા આના પછી એક ઓપોઝિટ હાઇપોથિસિસ છે કે કદાચ જે કોલોનાઇઝેશનનો આઈડિયા છે જે આપણને જ ખબર છે, અથવા તો આપણે જેવા મતલબ શું કહેવાય થોડા મતલબ ક્લેવર ચંટ અથવા તો વોટ એવર એવું કંઈક છે કે આપણને એવું લાગે કે આપણે બીજાની વસ્તુ પર કબજો કરી લેવો છે. કદાચ યુનિવર્સમાં ઇન્ટેલિજન્ટ લાઈફ હોય અને એ લોકોને એવું લાગે કે આપણી પાસે મતલબ એ લોકો ઇન્ટેલિજન્ટ છે, એ લોકોના પોતાના પ્લેનેટ ઉપર ખુશ છે, ને એ લોકોને પડેલી નથી કે બીજું શું ચાલે છે યુનિવર્સમાં એમ. ડેટ ઇઝ ઓલ્સો અ કેસ. હવે આના ઉપર બીજા હજુ ઘણું બધું ડિસ્કશન થઈ શકે, પણ આ એક વસ્તુ છે કે આ જે ત્રણ હાઇપોથિસિસ છે એકબીજા સાથે ક્લોઝલી રિલેટેડ છે, કે કોલોનાઇઝેશન એ ખાલી બસ આપણો જ આઈડિયા છે. અને તું જોવા જાય જે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી ને પેલા સ્કેલની, ટાઈપ વન સિવિલાઇઝેશન, ટાઈપ ટુ સિવિલાઇઝેશન, ત્યાર પછી આપણે વાત કરી કે પેલું ડાયસન સ્ફિયર ને બધી વસ્તુ, તો એ બધી વસ્તુ આપણે એ માઇન્ડસેટ ઉપરથી આવે છે કે જે આપણું માઇન્ડસેટ છે એઝ અ હ્યુમન, ઓર એઝ અ મતલબ શું કહેવાય કે ઇન્ટેલિજન્ટ મતલબ હ્યુમન, કે આપણને એવું લાગે કે જો આપણી પાસે પાવર હોય અને આપણી પાસે એટલા રિસોર્સિસ હોય તો આપણે બીજા ઉપગ્રહો ઉપર જઈને ત્યાં આપણું વસાહત બનાવી લેશું એમ, અને ટેકનિકલી કબજો કરી લેશું એમ.
હા, હવે કોઈ એલિયન સ્પીસીસનો પર્સપેક્ટિવ કદાચ આનાથી એકદમ અલગ પણ હોઈ શકે, અને
હા ઓબ્વિયસલી ને આપણે પોતાને બી એટલા ઇન્ટેલિજન્ટ માનીએ છીએ ને, તું સમજ કે ડોલ્ફિનમાં બી થોડું ઇન્ટેલિજન્સ તો છે, રાઈટ? કદાચ એવું બની શકે કે કોઈ એલિયન્સ જે છે તે આવે ને એ લોકો ડોલ્ફિન સાથે કમ્યુનિકેટ કરવા આવે, કારણ કે બેઝિકલી એ લોકો કદાચ એની સાથે વધારે સારી રીતે કમ્યુનિકેટ કરી શકતા એઝ કમ્પેર્ડ ટુ હ્યુમન. બિકોઝ જો યુનિવર્સના સ્કેલ ઉપર જોવા જાય તો જેટલું ઇમ્પોર્ટન્સ હોમોસેપિયન્સ સેપિયન્સનું છે, એટલું જ ઇમ્પોર્ટન્સ ડોલ્ફિનનું પણ હોઈ શકે, ને એટલું જ ઇમ્પોર્ટન્સ મતલબ જે મધમાખીની જે મતલબ કોલોની હોય તેનું પણ હોય, રાઈટ? કેમ કે એટ ધ એન્ડ તો શું છે, એક ટાઈપના મતલબ જીવ જે છે જે પોતાનું મતલબ એક એ લોકોનું નાનું કલ્ચર છે, કોઓપરેશન છે, વોટ એવર કહીને ફિગર આઉટ કરીને પોતાનું ચલાવે છે.
વાત તો સહી છે.
અને આપણે ક્યાં સમજી શકીએ છીએ કે એ લોકો શું કમ્યુનિકેટ કરે છે? આપણે સ્પેક્યુલેશન જ કરીએ છીએ ને, આપણે સિસ્ટમેટિક રિસર્ચ કરીએ છીએ
જેટલા પણ કમ્યુનિકેશન ને બધું થાય છે બધામાં ફ્રીક્વન્સી ને લાઇટ વેવ્સ ને આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લાઈક કોઈ પણ લાઈક કોઈક વાર એકાદ મૂવી હમણાં મેં જોયેલું કઈક ધ ટુમોરો વર્લ્ડ રિસન્ટલી, તેમાં એવું જ હતું કે એ લોકો લાઈક એલિયન સ્પીસીસ છે ને બહુ વર્ષો પહેલા પૃથ્વીમાં આવી ગયેલી પણ તે વર
ડટાયેલી વોર ઓફ ધ વર્લ્ડ્સ.
હા
એ બધી ટાઈપ જેમ સ્ટીવન સ્પીલબર્ગ ને ટોમ ક્રુઝ વાળું.
હા
વોર ઓફ ધ વર્લ્ડ્સ એનો એ છેલ્લો હાઇપોથેસિસ છે, એના ઉપર પછી વાત કરશું.
અચ્છા,
એટલે આ એક જે આપણે કીધું ને કે નેચર ઓફ ટ્રાન્સમિશન, કે અત્યારે પણ આપણે જે ટ્રાન્સમિટ કરીએ છીએ જે રેડિયો વેવ્સ, રાઈટ? તો એ કદાચ એ લોકો રેડિયો વેવ્સમાં કમ્યુનિકેટ નહીં કરતા હોય, એ લોકો પાસે રિસીવર જ નહીં હશે. અને આના પછી મલ્ટિપલ મતલબ સબ કેટેગરી થઈ શકે કે કદાચ બધા સાંભળે છે, મતલબ એવરી વન રિસીવ ધ સિગ્નલ, બટ કોઈ ટ્રાન્સમિટ નથી કરતું, અને આપણે જ એકલા છે કે આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ. બીકોઝ એવી કદાચ બધાને એવો ફિયર હશે કે જો કોઈને એમને એક્ઝિસ્ટન્સ ખબર પડી જાય તો ત્યાં જઈને એને ડિસ્ટ્રોય કરી શકે એમ.
હા, અથવા તો લાઈક પહેલા જે હાયપોથેસિસ કીધો તે કે લાઈફ ઇઝ વેરી રેર, બરાબર? તો એ ખાલી આપણે અહીંયા જ છે, બીજે ક્યાંક છે નહીં. હા,
એટલે કાર્લ સેગન આ ડાયરેક્શનમાં એનું વિચારવાનું હતું કે કદાચ જે બીજી ઇન્ટેલિજન્ટ લાઈફ હોય તો એમનું કમ્યુનિકેશન મીડિયમ અથવા તો એમનું જે રીતે લોકો કમ્યુનિકેટ કરે છે એ કદાચ આપણા કરતાં બહુ વધારે હાયર હોઈ શકે, ક્યાં તો આપણા કરતાં લોઅર હોઈ શકે, એટલે જે આપણે કમ્યુનિકેટ કરીએ છીએ એ લોકો સુધી પહોંચે પણ નહીં એવું છે.
એ જે કોઈ લેંગ્વેજ મીડિયમ નહીં, બરાબર?
એટલે આ થઈ ગઈ થીસિસ સ્ટેટમેન્ટ ફોર અરાઈવલ 2016 તો એના એની આ વસ્તુ છે, કારણ કે એ લોકો એક્સટેન્સિવલી રેડિયો વેવ્સનો યુઝ કરે છે એમ.
બરાબર.
અને લાસ્ટ એન્ડ ફાઇનલ સિનેરિયો, એટલે લાસ્ટ એન્ડ ફાઇનલ ખાલી આ એપિસોડ માટે, બાકી તો બીજા હજુ ઘણા બધા છે, એ છે કે એલિયન્સ આર ઓલરેડી હિયર. એમ
શું? એલિયન્સ
એલિયન્સ આર ઓલરેડી હિયર, મતલબ અહીંયા પહોંચી ગયા છે એ બધા. હવે આની અંદર તું યુએફઓની કન્સ્પિરસી નાખી દે કે અત્યારે તો મતલબ અમેરિકન મીડિયામાં, આઈ થિંક વર્લ્ડ મીડિયામાં ચાલે છે કે બધા કોવિડ ભૂલીને યુએફઓની વધારે વાત ચાલે છે. તો એ બધું છે કે દરેક જગ્યાએ બધાને યુએફઓ દેખાય છે છેલ્લા 50 વર્ષમાં, યુએસમાં ઘણા બધા યુએફઓ દેખાયા છે, તો બધા એલિયન સાથે લિંક કરે છે કે ઓલરેડી અહીંયા છે, બસ આમ તેમ કોઈ ભટકતા કોઈને દેખાઈ જાય, કોઈને નહીં દેખાય એમ. તો આની અંદર છે ને નીલ ડેગ્રાસ ટાયસનનો જો રોગન સાથેનો પોડકાસ્ટ છે ને, એની અંદર એનું એક્સપ્લેનેશન સાંભળજે. એ ખરેખર મતલબ એમ શું કહેવાય કે બહુ પેલું ડિટેચ સ્ટેટ એનું હતું, નીલ ડેગ્રાસ ટાયસનનું કહેવાનું કે જેટલા ફિઝિકલ પ્રિન્સિપલ આપણને ખબર છે ને એના પ્રમાણે જેટલું ડિસ્ક્રિપ્શન આ લોકો આપે છે એ પોસિબલ નથી એમ, રાઈટ? અને જો એવું હોય પણ તો વેલ એન્ડ ગુડ, મતલબ તમે આઈડેન્ટિફાઈ કર્યો, આઈ વિલ બી હેપી ટુ નો કે કોઈ ઇન્ટેલિજન્ટ લાઈફ ઓલરેડી અર્થ ઉપર છે. મતલબ બેઝિકલી જે કન્સ્પિરસી થિયરી કદાચ પોટેન્શિયલી હોય તો એને વધારે એન્ટરટેન કરવાની જરૂર નથી.
સબૂત
હા, એને સિસ્ટેમેટિકલી રિસર્ચ કરો, જો તમારું કોઈ ફાઇન્ડિંગ હશે તો વી વિલ બી હેપી ટુ નો એમ.
એજ
એટલે એ સારી વસ્તુ છે, એ રીતે એને ડીલ કરી શકાય. ને આ એકચ્યુઅલી પણ આ શું કહેવાય કે આ જે વસ્તુ છે ને કે કોઈ પણ જે વસ્તુ જેને એક્સપ્લેન નહીં કરી શકાય એને ડાયરેક્ટ જ એલિયન સાથે લિંક કરવાની પણ એક બહુ કાઉન્ટર પ્રોડક્ટિવ વસ્તુ છે. મતલબ જે લોકો શું કહેવાય કે સિસ્ટમેટિકલી અને સોફિસ્ટિકલી રિસર્ચ કરે છે ને એલિયનના સર્ચ માટે, એના માટે પણ આ કાઉન્ટર પ્રોડક્ટિવ થઈ જાય.
યા કરેક્ટ.
હા એવું જ આઈ થિંક 70s કે 80s થયેલું, જ્યારે પહેલી વખત શું કહેવાય સુપરનોવાનું કે કંઈક બીજું જ હતું કે કોઈની, એટલે એ જ્યારે ઓબ્જેક્ટ ડિટેક્ટ થયો ને તો તેમાં એવું હતું કે કંઈક એના જે પોલ્સ, એના પોલ્સ ઉપરથી એ રેડિયેટ કરતું હતું. એટલે એના એટલે પેલું લાઇટ હાઉસ જેવી ઇફેક્ટ ક્રિએટ થતી હતી. કે લાઇટ હાઉસમાં કેવું હોય કે લાઇટ હાઉસની બીમ જો છે એ ડાયરેક્ટ એના ઓબ્ઝર્વર પાસે જતી હોય તો જ એને ખબર પડે કે અહીંયા લાઇટ હાઉસ છે એમ. હા એટલે દરિયામાં હોય તો એ જો મતલબ એની સર્ચ લાઇટ સીધી આવતી હોય આપણી તરફ તો જ આપણને ખબર પડે કે ત્યાં લાઇટ હાઉસ છે, અધરવાઇઝ ખબર પણ નહીં પડે. હા તો એવું જ હતું. એટલે ત્યારે મતલબ એની ડિસ્કવરી જ્યારે થઈ ને તો ત્યારે એક અનએક્સપ્લેનેબલ જેવું હતું. ત્યારે એ લોકો એવું માની લીધું કદાચ ઇન્ટેલિજન્ટ લાઈફ હોઈ શકે છે, કોઈ ટોર્ચ લઈને આપણી તરફ એ કરે છે, તો ગ્રીન લાઇટ મેન એવું કંઈક નામ આપેલું હતું એ ટાઈમ ઉપર. અને પછી ખબર પડી ખરેખર આ ટાઈપનો ઓબ્જેક્ટ બ્રહ્માંડમાં છે અને કોઈ એલિયન નથી એમ. ને એવું અત્યારે દેલું હોય ને પેલું કયું કોઈ આમુવા કહીને વચ્ચે હમણાં ન્યૂઝમાં બહુ વધારે ચાલતું હતું ને, તો એમાં પણ કોઈ હાર્વર્ડના પ્રોફેસરે જ ડિસ્ક્રાઇબ કરેલું કે આ કદાચ એલિયન ટેકનોલોજી છે. અને પછી ખબર પડી કે આ તો કોઈ બીજી ગેલેક્સીમાંથી મતલબ લઘુગ્રહ કે શું કે એસ્ટ્રોઇડ આવી ગયો છે અને એ કદાચ આપણે જોઈએ છે જેનું કેમિકલ કમ્પોઝિશન અલગ છે બીજા કરતા,
જે આપણે ખ્યાલ નહીં હોય અત્યાર સુધી.
હા એટલે જે પણ અનનોન વસ્તુ છે એને યુએફઓ સાથે આઈડેન્ટિફાઈ, યુએફઓ એનો મતલબ જ થાય છે અને આઈડેન્ટિફાઈડ.
એક્ઝેક્ટલી
એક્ઝેક્ટલી. પણ એનો મતલબ એ નથી કે એને એલિયન્સ કે ઇન્ટેલિજન્ટ લાઈફ સાથે ડાયરેક્ટ અટેચ કરી દેવામાં આવે એમ.
હા બહુ સ્માર્ટલી એનો નામ બનાવ્યું છે પણ લોકો એને એલિયન સાથે જોડી દે છે.
હા એટલે
જો કે એલિયનનો મીનિંગ જ એવો થાય છે કે જે આપણા વર્લ્ડ થી અલગ હોય, બરાબર? તો એવું છે પણ આપણું ફિઝિક્સ હજુ
એનો શો ખબર છે ટ્રેક નહીં કરી શકે. એન્શિયન્ટ એલિયન્સ.
હા એન્શિયન્ટ એલિયન્સ. હા
શો ખબર છે તને એ શું છે? દરેક એપિસોડ માં એવું હોય કે કોઈ એક વસ્તુ એ લોકો આઈડેન્ટિફાઈ કરે કે ધારો કે અજંતા ઇલોરાની ગુફા છે, રાઈટ? તો એ ગુફા એનું બેઝિકલી એવું છે કે આખો એક પહાડ ને કોતરીને એ લોકો આખા મૂર્તિઓ અંદર બનાવીને, ગુફાઓ બનાવીને, કલાકૃતિઓ બનાવી, રાઈટ? તો અત્યારના પ્રમાણે જોઈને લાગે કે આ લોકો કેવી રીતે કહ્યું હશે. તો હવે એ લોકો એવું ડિફાઈન કર્યું કે એલિયન્સ આવીને કહી ગયા એમ. એટલે એ લોકોનું મતલબ આખો આ શો ના દરેક એપિસોડ ની જે સ્ટોરી હોય તે સેમ જ હોય કે કોઈ એક અનએક્સપ્લેનેબલ વસ્તુ છે કે આ કેવી રીતે થયું અને એની સાથે લિંક કરી દે કે પોટેન્શિયલી અહીંયા એલિયન્સ આવેલા હોવા જોઈએ એમ.
એજ
આઈ થિંક માર્વેલ નું હમણાં પેલું નવું મૂવી આવે છે ને ઇટર્નલ્સ કરીને, એનું ટ્રેલર બી મેં જોયું, એમાં બી કઈક એવો જ આઈડિયા છે કે મતલબ અમુક પેલા એકદમ જાદુ ટાઈપના કંઈક શું કહેવાય એ ઇન્ટેલિજન્સ મતલબ ગ્રુપ આખું આવે છે અને અર્થ ઉપર આવે છે વર્ષો પહેલા અને અર્થ ઉપર અહીંયા આપણને બી ટેકનોલોજી આપે છે કે આને આ કહેવાય
કહેવાય.
હા એ ટ્રેલરમાં એવું છે. અને પછી ધીરે ધીરે એ લોકોની હેલ્પથી આપણી સિવિલાઇઝેશન ડેવલપ થાય છે અને આપણે ટેકનોલોજી ડેવલપ કરીએ છીએ, તો એ લોકો બધા એમ શું કે હ્યુમન સિવિલાઇઝેશનમાં ખોવાઈ જાય છે. કારણ કે એ લોકોને એવું લાગે કે હા આ લોકોએ તો બધું ફિગર આઉટ કરી લીધું છે. પછી હશે કંઈક એવી સ્ટોરી લાઈન આગળ જશે કે આગળ જઈને કંઈક કોન્ફ્લિક્ટ આવશે યુનિવર્સમાંથી કે મતલબ કોઈક સુપર વિલન આવશે, એટલે હવે એ લોકોને લાગશે કે નહીં હવે આપણે બહાર નીકળવું પડશે આ લોકોની રક્ષા કરવા માટે એમ. તો એ ટાઈપનું કંઈક સ્ટોરી છે. ઇટરનલ્સ એની અંદર. તો અહીંયા આ જે એટલે છેલ્લી હાઇપોથેસિસ જે છે કે એલિયન્સ અહીંયા છે એ આખી શું કહેવાય એન્શન્ટ એલિયન્સનો શો છે. મેં એકચ્યુઅલી ચેક કર્યું વિકીપીડિયા પેજ, તો શું લાગે ખબર એનો જોનરા કયો છે? તું ગેસ કર. મતલબ આ ટાઈપનો શો હોય એન્શન્ટ એલિયન, તો એનો જોનરા કયો હોય?
સાયન્સ ફિક્શન, હિસ્ટ્રી?
સાયન્સ ફિક્શન અલગ વસ્તુ છે, આનો જોનરા છે સુડો સાયન્સ.
ઓ,
સુડો આર્કિયોલોજી અને સુડો સાયન્સ, મતલબ શોના જોનરામાં જ છે કે આ ફેક છે બધું એમ. જે લોકો શો બનાવે છે એ લોકોને ક્લિયરલી એવું લાગે છે કે આ બધી વસ્તુ સાચી જ છે, એટલે ઓબ્વિયસલી એ લોકોને ખબર છે કે આ વસ્તુ લોકો જોઈ છે એટલે એ લોકો વેચે છે. એક જ કન્સેપ્ટ ઉપર મતલબ 16 સીઝન 16 વર્ષથી ચાલે છે. પણ એનીવે આટલા બધા મતલબ 8 જે હાઇપોથેસિસ છે એ તો એટલી બી ડિટેલમાં આપ્યો ને આપણે એની વાત નથી કરી. પણ મોસ્ટ કોમન જે ફર્મી હાઇ શું કહેવાય આપણે લાસ્ટ એપિસોડમાં બી વાત કરેલી, અને મને પર્સનલી એવું લાગે છે કે જે સેટીના રિસર્ચર્સ જે છે એ લોકોનો જે આર્ગ્યુમેન્ટ છે ને તે સૌથી વધારે લાઇકલી આન્સર છે ફર્મી પેરાડોક્સનો, કે એલિયન્સ હજુ સુધી અહીંયા કેમ નથી આવ્યા અને આપણને એમના એવિડન્સ હજુ સુધી કેમ નથી મળ્યા. એનો આન્સર એટલા એટલો હોઈ શકે કે આપણે એલિયન્સનું સર્ચ કરવાનું ચાલુ કર્યું છે એ જ હજુ માત્ર 50-60 વર્ષ પહેલા કર્યું છે, એટલે કે વી હેવન્ટ સ્પેન્ડ ઇનફ ટાઈમ. અને ત્યાર પછી જેટલી ટેકનોલોજી આપણી ડેવલપ થઈ છે એ પણ બહુ ગ્રેજ્યુઅલી થઈ છે. મતલબ કારણ કે કાર્લ સેગન ને ફ્રેન્ક ડ્રેકે જ્યારે 1960s ચાલુ કરી લીધું ત્યારે એટલા બધા પાવરફુલ રેડિયો ટેલિસ્કોપ નહીં હતા બરાબર. ત્યાર પછી તો આપણે હબલ ટેલિસ્કોપ મોકલ્યું ને અત્યારે આ જેમ્સ વેબ ટેલિસ્કોપની લાસ્ટ એપિસોડમાં વાત કરેલી, તે હબલ કરતાં 100 times મોર પાવરફુલ ટેલિસ્કોપ છે. તો એ જગ્યાએ લોન્ચ થશે અને એની રેન્જ પણ બહુ વધારે હશે, એટલે મતલબ હબલ ટેલિસ્કોપ નું ડિસ્ટન્સ જેટલું છે ને અર્થની સરફેસથી એના કરતાં એનું ડિસ્ટન્સ ઘણું વધારે હશે. તો એટલે ઘણા બધા પેરામીટર્સ છે કે એ કદાચ એક્ઝોપ્લેનેટ્સ જે છે. અને મેં એનો આજે જ સવારે વિડીયો ચેક કરેલો હતો, તો એની અંદર એનું મેઇન કામ જે છે ને તે ઇન્ફ્રારેડમાં હશે, એ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમને ચેક કરશે. એટલે કયું, એટલે પેલી જે બધા હાઇપોથિસિસ છે ને કે સપોઝ કોઈ ઇન્ટેલિજન્ટ લાઈફ હોય અને તો એ શું કરશે પહેલાં, તો એ જે પણ એના હોમ પ્લેનેટની એનર્જીનો યુઝ કરશે, અને જો એનર્જીનો યુઝ એ લોકો કરતા હોય તો એ અલગ ટાઈપનું રેડિયેશન એમિટ કરશે. તો એ બધી સ્પેક્ટ્રલ લાઇન જો આપણે ડિટેક્ટ કરી શકીએ તો આપણે કદાચ એને પ્રૂવ કરી શકીએ કે કદાચ હા કોઈક ઇન્ટેલિજન્ટ લાઈફ છે ત્યાં કે જે એનર્જીનો યુઝ કરે છે. દેટ ઇઝ ધ લાઈક બેઝિક થિંગ.
સારી વસ્તુ છે.
હા, તો એ છેલ્લા કેટલા વર્ષથી રિલે થયા કરે છે. હવે નવેમ્બર 2021 લોન્ચ કરવાના છે જેમ્સ વેબ ટેલિસ્કોપ, તો હોપફુલી એ લોકો જો સક્સેસફુલી એને લોન્ચ કરી જાય તો કદાચ થોડા વર્ષોમાં કંઈક ન્યૂઝ મળી શકે, અધરવાઈઝ આ સર્ચ તો ચાલતી જ રહેવાની છે.
એવું છે ને કે જો આ બધું કોઈ પણ સાયન્ટિફિક ઇનોવેશન કે કંઈક પણ વસ્તુ અત્યારે આપણે જેટલું પણ ફિઝિક્સ મેથેમેટિક્સ કે કેમેસ્ટ્રી બાયોલોજી કંઈ પણ આપણે જાણીએ છીએ ને બધું એક વિચારથી ખાલી થયું છે એમ, કોઈકને ઇમેજિન થયું કે આવું હશે એમ, અથવા કોઈને કુતુહલ થયું કે આવું કેમ કે આવું કેમ બરાબર, અને લોકોએ એના પાછળ રિસર્ચ કર્યું, ઘણા બધા કલાકો ને દિવસો ને વર્ષો કાઢ્યા પછી આપણે અત્યાર સુધી પહોંચ્યા છીએ, તો કેમ આ વસ્તુ પણ રિસર્ચ નહીં થવું જોઈએ એમ.
યા, એટલે એ તો છે, પણ કેવું છે કે ફિઝિક્સ ની અંદર લાસ્ટમાં સૌથી મોટી થિંગ કઈ થઈ હતી, મતલબ જે એકદમ ગ્રાઉન્ડ બ્રેકિંગ હતી એ જનરલ થિયરી ઓફ રિલેટિવિટી હતી,
અને ક્વોન્ટમ મિકેનિક્સ
1915 માં અને ક્વોન્ટમ મિકેનિક્સ નું ડેવલપમેન્ટ. યા, ઓબ્વિયસલી. બટ એના પછી જે બધી મોટે ભાગની વસ્તુ જે થાય છે ને, મતલબ શું કહે થાય છે ઇન ધ સેન્સ સ્ટ્રિંગ થિયરી, મલ્ટિવર્સના આઈડિયાઝ, બધી વસ્તુ જે છે તે ઘણી સ્પેક્યુલેટિવ છે કે એનું મેથેમેટિક્સ વર્કઆઉટ કરે છે પણ એ રિયાલિટી ઇમેજિન નથી થતી એમ. હવે કદાચ આપણી પણ લિમિટેશન હોઈ શકે, પણ જે રીતે દુનિયા ચાલે છે અને જે રીતે બીજા સાયન્સ ઓપરેટ કરે છે એ પ્રમાણે ફિઝિક્સમાં ફિઝિક્સ અને એસ્ટ્રોનોમીમાં એ વસ્તુ છે કે સ્પેક્યુલેશન બહુ વધારે છે. અને ઓબ્વિયસલી મતલબ આમાંના જેટલી પણ આપણે વસ્તુ કરી વાત કરી છે ને એમાંથી 99.99% વસ્તુ ખોટી નીકળશે જ્યારે એ વસ્તુ આપણને શું સાચું છે તે ખબર પડશે.
એક્ઝેક્ટલી, કે વર્ષો પહેલા જ્યારે 16મી અને 15મી સદીમાં કે 17મી સદીમાં લોકો જે એસ્ટ્રોનોમર્સ બધા કહેવાતા હતા બરાબર, એ લોકો એ લોકોના ઇમેજિનેશન થી બધું ખબર નહીં કઈક આર્ટ ને બધું કરતા હતા, અને પછી જ્યારે આપણે આટલા વર્ષો પછી આટલી સેન્ચુરીઝ પછી જોઈએ છીએ તો એ ડિફર કરે છે. બટ યા, એ ઘણું અલગ છે અમુક વસ્તુ, અમુક વસ્તુ ઘણું એક્યુરેટ છે, તો એવું છે એમ.
યા, એટલે બેઝિકલી એ છે કે ધેટ ઇઝ હાઉ સાયન્સ વર્ક. જેટલા પણ આઈડિયાઝ બધા પ્રેઝન્ટ કરતા જાય, બેડ આઈડિયાઝ રિજેક્ટ થતા જાય, કારણ કે દરેક વસ્તુ જે વસ્તુ ટેસ્ટ નહીં થઈ શકે અને ટેસ્ટ શું કહેવાય એક્સપેરિમેન્ટમાં એ સક્સેસફુલ નહીં થાય તે આઈડિયા રિજેક્ટ થઈ જાય, અને જે સક્સેસફુલ થાય તે ઇવેન્ચ્યુઅલી સાયન્સને લીડ કરે અને હ્યુમેનિટીને લીડ કરે. ઓકે, ધેટ્સ ઇટ ફોર ટુડે. સી યુ નેક્સ્ટ વીક.